એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત નવલકથાની દુનિયામાં ઉતરવાના છીએ જેણે ઇતિહાસ, રહસ્ય અને તત્વજ્ઞાનને એમ કહો ને કે એક અનોખા દોરાથી બાંધ્યા છે.
હા, ઉમ્બર્ટો ઇકોની ગુલાબનું નામ ખરેખર અસાધારણ કૃતિ છે.
બિલકુલ. અને ઇકો પોતે એ માત્ર લેખક નહોતા, 20મી સદીના ઇટલીના એક મોટા ગજાના બૌદ્ધિક, ખરું ને?
હા, સંજ્ઞા વિજ્ઞાની, મધ્યયુગના ઇતિહાસકાર, તત્વચિંતક, ઘણું બધું. એમણે જાણે વિદ્વાનોની દુનિયા અને સામાન્ય વાચકો વચ્ચે એક સેતુ બનાવ્યો.
અને ગુલાબનું નામ એમની પહેલી નવલકથા 1980માં આવી અને તરત જ આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગઈ.
અને કોઈ સામાન્ય જાસૂસી કથા નથી હો, એના પર ઘણા પળ છે, ઇતિહાસ છે, દર્શન છે, અને એ બધું એક રોમાંચક વાર્તાના રૂપમાં.
બરાબર. એટલે આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું, આ કથા શું છે, પાત્રો કેવા છે, એમના સંઘર્ષો અને એની પાછળના જે ગહેન વિચારો છે તે.
ચોક્કસ. તો કથા આપણને લઈ જાય છે છેક 14મી સદીના ઇટલીમાં, નવેમ્બર 1327. ઉત્તર ઇટલીના પહાડોમાં એક મોટો સમૃદ્ધ બેનેડિક્ટાઇન મઠ.
અને એ સમય પણ કેવો, રાજકીય રીતે બહુ ઉથલપાથળવાળો નહીં?
હા, બહુ જ. એક તરફ પવિત્ર રોમન સમ્રાટ છે, બીજી બાજુ એવિગ્નોનમાં બેઠેલા પોપ જ્હોન 22, અને એમની વચ્ચે ચર્ચની ગરીબીના મુદ્દે જબરદસ્ત ખેંચતાણ ચાલે છે. ધાર્મિક અને રાજકીય તણાવ ચરમસીમા પર.
એટલે આખા વાતાવરણમાં જે એક પ્રકારની અશાંતિ છે.
બિલકુલ. અને આવા જ માહોલમાં આ મઠની ઊંચી દિવાલો પાછળ એક રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.
અને ત્યારે જ મઠમાં આવે છે આપણા મુખ્ય પાત્રો, બાસ્કરવિલના વિલિયમ અને એમના યુવાન શિષ્ય મેલ્કના એડસો.
હા, વિલિયમ એક ફ્રાન્સિસ્કન સાધુ, અત્યંત બુદ્ધિશાળી, તર્કનિષ્ઠ, ભૂતકાળમાં ચર્ચની ધર્મ પૂછપરછ એટલે કે ઇન્ક્વિઝિશનનો હિસ્સો પણ રહી ચૂકેલા.
અને એમની નજર એકદમ બાજ જેવી.
બરાબર. અને એડસો એમનો શિષ્ય, યુવાન, થોડો ભોળો કહી શકાય એવો, જે આખી કથા આપણને સંભળાવે છે, મતલબ કે વાર્તાકાર છે.
એમનો આવવાનો હેતુ તો કંઈક બીજો જ હતું ને, કોઈ ધર્મશાસ્ત્રીય ચર્ચા માટે?
હા, મૂળ તો એ જ. પણ મઠના જે વડા છે, અઠાધિપતિ, એમને એક અજીબ વિનંતી કરે છે. વિનંતી શું? મદદ માંગે છે.
મદદ શેના માટે?
મઠનો એક યુવાન સાધુ, જે હસ્તપ્રતોમાં ચિત્રો બનાવતો હતો, એડલમો, એનું મૃત્યુ થયું છે. મઠના ઊંચા ટાવર નીચે ખડકો પર એનું મૃતદેહ મળ્યો છે.
ઓ, એટલે આત્મહત્યા જેવું લાગે.
દેખીતી રીતે તો એવું જ લાગે. પણ વિલિયમ જેવો ચતુર માણસ તરત જ અમુક વસ્તુઓ નોટિસ કરે છે, જેમ કે બરફ પડ્યો છે પણ ટાવરની બારી તરફ જતા કોઈ પગલાના નિશાન જ નથી.
અચ્છા, એટલે શંકા જાય કે કદાચ કૂદ્યો ન પણ હોય.
બરાબર. કોઈ શરમજનક સંબંધની વાત પણ ઉડે છે. અહીંથી જ રહસ્ય ઘેરું બનવાનું શરૂ થાય છે. આ માત્ર એક અકસ્માત છે, આત્મહત્યા છે કે પછી કંઈક બીજું?
અને પછી તો બનાવો બનતા જ જાય છે નહીં? આ પહેલું મૃત્યુ નહોતું?
ના, આ તો શરૂઆત હતી. વિલિયમ તપાસ શરૂ કરે એ પહેલાં જ બીજું મૃત્યુ, વિનાન્ટિયસ નામનો એક ગ્રીક અનુવાદક.
એનું શું થયું?
એ ડુક્કરના લોહીથી ભરેલા એક મોટા પીપળામાં ઊંધો લટકતો મળે છે, ચહેરો કાળો પડી ગયેલો, આંગળીઓ શાહીવાળી, જાણે મરતા પહેલા કંઈક લખવાની કોશિશ કરતો હોય.
બાપરે. અને પછી?
પછી વારો આવે છે બેરેંગારનો, સહાયક ગ્રંથપાલ. એ નહવાના ટબમાં ડૂબેલો મળે છે. એક પછી એક મોત. આખા મઠમાં ભયનું વાતાવરણ ફેલાઈ જાય છે.
આ તો કોઈ સિલસિલો લાગે છે, કોઈ પેટર્ન.
હા, વિલિયમ તરત જ એ પેટર્ન પકડી પાડે છે, અથવા એમ કહું કે એને એવું લાગે છે. આ મૃત્યુ જાણે બાઇબલના બુક ઓફ રેવિલેશનમાં જે પ્રલયના 7 રણશિંગા ફૂંકાવાની વાત છે એની સાથે મળતા આવે છે.
ઓહો, એટલે કે જાણે ઈશ્વરનો પ્રકોપ.
હા, મઠના સાધુઓમાં તો એ જ વાત ફેલાઈ જાય છે, અંધશ્રદ્ધા અને ડર વધી જાય છે. પણ આ કોઈ દૈવી સજા છે કે કોઈ માણસની ચાલાકી, એ મોટો પ્રશ્ન છે.
અને આ બધાની વચ્ચે વાર્તાનું કેન્દ્ર જાણે પેલું રહસ્યમય પુસ્તકાલય છે, ખરું ને?
બિલકુલ. એ પુસ્તકાલય જ આખી કથાનું હૃદય છે. ખાલી પુસ્તકોનો ભંડાર નહીં, પણ એક વિશાળ ભૂલભુલામણી જેવી જગ્યા, જ્ઞાનનો ગઢ, પણ એટલો જ ભયાનક અને પ્રતિબંધિત.
બીજા કોઈને અંદર જવાની સખત મનાઈ. અને કહેવાય છે કે આ જ પુસ્તકાલયમાં ક્યાંક પેલું રહસ્ય છુપાયેલું છે જે આ મોતો સાથે જોડાયેલું છે.
પેલો ગ્રીક કોડ મળ્યો તો ને વિનેન્ટિયસના ટેબલ પરથી.
હા, એ કોડ કોઈક ચોક્કસ પુસ્તક તરફ ઇશારો કરતો હતો.
એટલે જ્ઞાન અહીં શક્તિ પણ છે અને ભય પણ. એને સાચવવામાં પણ આવે છે અને છુપાવવામાં પણ.
વિલિયમ અને એડસો અંદર જાય છે પુસ્તકાલયમાં.
હા, રાતના અંધારામાં ગુપ્ત રીતે. અને અંદરનો અનુભવ અદ્ભુત પણ ડરામણો. પુસ્તકોની હારમાળાઓ, અજાણ્યા રસ્તા, વિચિત્ર અવાજો, જાણે દિવાલો પણ તમને જોતી હોય.
એડસો માટે તો આ બધું બહુ નવું હશે.
ખૂબ જ. એ યુવાન છે, એના માટે આ મઠ ખાલી બૌદ્ધિક પડકાર નથી, એ જીવનના બીજા પાસાઓનો પણ સામનો કરી રહ્યો છે. રાજકીય દાવપેચ, છુપાયેલો ઇતિહાસ અને અચાનક જાગેલી શારીરિક ઇચ્છાઓ પણ.
હા, એડસોનું પાત્ર ખૂબ મહત્વનું છે. આપણે એની આંખોથી બધું જોઈએ છીએ. એની નિર્દોષતા ધીમે ધીમે ઓછી થતી જાય છે.
એ વિલિયમના તર્ક અને જ્ઞાનથી પ્રભાવિત છે, પણ સાથે સાથે એના મનમાં બીજી ગણમથલ પણ ચાલે છે, ખાસ કરીને પેલી ગામઠી કન્યા સાથેની એની મુલાકાત પછી.
મઠના રસોડામાં મળેલી કન્યા.
હા, એક ક્ષણિક અનુભવ એને હચમચાવી દે છે. પ્રેમ, પાપ, ભય, સૌંદર્ય બધું એકસાથે અનુભવે છે. એની આખી વાત જાણે એના ચારિત્ર્યના વિકાસની ગાથા બની જાય છે.
અને વૃદ્ધાવસ્થામાં જ્યારે આ બધું યાદ કરે છે ત્યારે એની વાતોમાં એક પ્રકારનો વિષાદ પણ હોય છે.
બરાબર. બીજી તરફ છે વિલિયમ, એકદમ તીક્ષ્ણ બુદ્ધિ, જાણે 14મી સદીનો શોર્લોક હોમ્સ. તર્ક, અવલોકન, પુરાવા, એ જ એના હથિયાર.
એના ચશ્મા પણ જાણે એની સ્પષ્ટ દ્રષ્ટિનું પ્રતીક છે.
હા, અને ભૂતકાળમાં ધર્મ પૂછપરછનો ભાગ રહી ચૂક્યો છે, એટલે કટ્ટરતા અને સત્તાના જોખમોને બરાબર સમજે છે. એ ખાલી ખૂનીને શોધવા નથી માંગતો, પણ એની પાછળના કારણોને, હેતુઓને સમજવા માંગે છે.
પણ શું તર્ક હંમેશા કામ આવે છે, ખાસ કરીને જ્યારે સામે કટ્ટર શ્રદ્ધા હોય?
એ જ તો મુદ્દો છે. વિલિયમના તર્કનો સામનો થાય છે એક એવા પાત્ર સાથે જે અતાર્કિક ભય અને કટ્ટર શ્રદ્ધાનું પ્રતીક છે, બર્ગોસના જ્યોર્જ.
વૃદ્ધ અંધ સાધુ.
હા, ભૂતપૂર્વ ગ્રંથપાલ, પણ આજે મઠ પર એનો પડછાયો છે. અંધ છે, પણ એનું અંધત્વ ખાલી શારીરિક નથી, વૈચારિક પણ છે. એ સ્થાપિત સત્યની બહાર કશું જોવા જ નથી માંગતો.
અને એ માને છે કે અમુક પ્રકારનું જ્ઞાન ખતરનાક છે.
બિલકુલ, ખાસ કરીને એવું જ્ઞાન જે હાસ્યને પ્રોત્સાહન આપે. એ માને છે કે હાસ્ય ઈશ્વરના ભયને ખતમ કરી નાખે છે, અને જો ભય જ ન રહે તો પછી શ્રદ્ધા ક્યાંથી ટકે?
એટલે એરિસ્ટોટલનું પેલું હાસ્ય પરનું ખોવાયેલું પુસ્તક.
હા, એ જ. જ્યોર્જ માટે એ પુસ્તક દુનિયાનો નાશ કરી શકે છે, કારણ કે જો લોકો ગંભીર બાબતો પર, સત્તા પર હસવા લાગે, સવાલ ઉઠાવવા લાગે, તો આખી વ્યવસ્થા પડી ભાંગે. એટલે પુસ્તકને છુપાવી રાખવું, દુનિયાથી બચાવવું, એ જ એના જીવનનું મિશન છે.
એને ખાલી વિલન કહી દેવું કદાચ સહેલું છે.
હા, એના પાત્રમાં એક કરુણતા પણ છે. એ જે કરે છે એ પોતાની દ્રષ્ટિએ ધર્મના રક્ષણ માટે કરે છે.
આ બધી તપાસ ચાલી રહી છે ત્યાં મઠમાં પેલો ધર્મ પૂછપરછ અધિકારી પણ આવે છે ને, બર્નાર્ડ ગુઈ.
હા, બર્નાર્ડ ગુઈ એક વાસ્તવિક ઐતિહાસિક પાત્ર અને ખૂબ જ નિર્દયી તરીકે કુખ્યાત. એના આવવાથી આખો મામલો વધુ ગંભીર બની જાય છે.
અહીં બે અભિગમનો સીધો ટકરાવ થાય છે, વિલિયમની તાર્કિક તપાસ અને ગુઈની ધાકધમકીવાળી પૂછપરછ.
બરાબર. ગુઈને સત્ય શોધવામાં રસ નથી, એને તો બસ પાખંડીઓ, હેરેટિક્સ શોધવા છે, એમને સજા આપવી છે. એ આવે છે અને તરત જ પોતાનું કામ શરૂ કરી દે છે.
કોને નિશાન બનાવે છે?
પહેલા સાલ્વાટોર અને રેમિગ્યો, જેમનો ભૂતકાળ પાખંડી જૂથો સાથે જોડાયેલો હતો, અને પેલી ગામઠી કન્યા જે એડસોને મળી હતી, એને પણ જાદુટોણાના આરોપમાં પકડી લે છે
અને પછી ત્રાસ આપીને કબૂલાત કરાવે છે.
હા, વિલિયમ આ બધું જુએ છે, પણ સંસ્થાકીય સત્તા અને કટ્ટરતા સામે એ લાચાર બની જાય છે. એના તર્કની જાણે હાર થાય છે. એના માટે આ બહુ કડવો અનુભવ છે.
પણ હત્યાઓ તો ચાલુ જ લે છે ને?
હા, અટકતી નથી. સેવેરિનસ, જે વનસ્પતિશાસ્ત્રી હતો અને જેને પેલું વિચિત્ર પુસ્તક હાથ લાગ્યું હતું, એની પ્રયોગશાળામાં હત્યા થાય છે, માથું ચૂંદી નાખેલું.
ઓ ભગવાન.
અને પછી ગ્રંથપાલ માલાચી, જે કદાચ જ્યોર્જના ઇશારે જ કામ કરતો હતો, એ સવારની પ્રાર્થના વખતે જ અચાનક ઢળી પડે છે, જીભ કાળી પડી ગયેલી, સ્પષ્ટ ઝેરની નિશાની.
આટલા બધા બનાવો પછી વિલિયમ રહસ્ય ઉકેલી નાખે છે?
હા, એ બધા ટુકડાઓને જોડે છે. એ સમજે છે કે પુસ્તકાલયની જે ગૂંચવણભરી રચના છે એ દુનિયાના નકશા જેવી છે. એ કોયડાઓ ઉકેલીને પુસ્તકાલયના સૌથી ગુપ્ત ભાગ ફિનિસ આફ્રિનેઈ એટલે કે આફ્રિકાનો અંત સુધી પહોંચવાનો રસ્તો શોધી કાઢે છે.
અને પેલું પુસ્તક એનું શું?
માલાચીના મૃત્યુ પરથી એને ખ્યાલ આવે છે. હત્યારો કોઈ વ્યક્તિ નથી, પણ પેલું પુસ્તક પોતે જ છે.
પુસ્તક કઈ રીતે?
એના પાના પર ઝેર લગાવેલું છે. જે કોઈ વાંચતી વખતે પાનું ફેરવવા આંગળી મોંમાં નાખે એ ઝેર એના શરીરમાં જાય અને એનું મોત થાય. કેવી ભયાનક યોજના!
ખરેખર ભયાનક. અને પછી આવે છે ક્લાઇમેક્સ.
હા, વિલિયમ અને એડસો એ ગુપ્તખંડ ફિનિસ આફ્રિકેમાં પ્રવેશે છે. અંધારું છે, ચારે તરફ પુસ્તકો, અને ત્યાં એમનો સામનો થાય છે જ્યોર્જ સાથે.
અહીં બે વ્યક્તિઓ નથી ટકરાતી, પણ જાણે બે વિચારધારાઓ સામસામે આવે છે.
બિલકુલ. મુક્ત જ્ઞાન વિરુદ્ધ નિયંત્રિત શ્રદ્ધા, તર્ક વિરુદ્ધ અંધવિશ્વાસ, પ્રકાશ વિરુદ્ધ અંધકાર.
અને જ્યોર્જ બધું કબૂલી લે છે.
હા, એ ચીસો પાડીને કહે છે કે એણે જ આ બધું કર્યું છે, પેલા એરિસ્ટોટલના હાસ્ય પરના પુસ્તકને દુનિયાથી બચાવવા. એનો તર્ક એ છે કે હાસ્ય ભયને મારી નાખે છે અને ભય વિના શ્રદ્ધા ન હોઈ શકે.
અને અંતે
જ્યારે એને લાગે છે કે વિલિયમ પુસ્તક લઈ જશે ત્યારે પોતે જે ઝેરી પાના ખાવા માંડે છે અને પછી એક દીવાથી આખા પુસ્તકાલયના આગ લગાડી દે છે.
શું કહેવું, સદીઓથી સચવાયેલું જ્ઞાન બધું રાખ.
હા, હસ્તપ્રતો, પુસ્તકો, વિચારો, બધું જ આગની લપેટમાં. ખ્રિસ્તી જગતનો કદાચ સૌથી મોટો જ્ઞાન ભંડાર નષ્ટ થઈ જાય છે, અને એને નષ્ટ કરનાર બીજું કોઈ નહીં પણ જ્ઞાનનો જ એક રખેવાળ.
કેવી કરુણતા! વિલિયમ અને એડસો
એ બંને માંડ માંડ બચીને બહાર નીકળે છે, પણ એમની પાછળ રહી જાય છે ભડભડ બળતું પુસ્તકાલય, ધુમાડાના ગોટે ગોટા અને રાખના ઢગલા. પેલો ભવ્ય મઠ હવે ખંડેર બની જાય છે. આ માત્ર ઇમારતનો નાશ નથી, આ જ્ઞાનના દમનની કટ્ટરતાની એક ભયાનક કરુણાંતિકા છે.
આખી નવલકથા વાંચ્યા પછી મન પર ઘેરી અસર રહી જાય છે. ઘણા બધા મુદ્દાઓ છે જે વિચારવા જેવા છે.
હા, સૌથી પહેલો અને મુખ્ય તો પેલો શ્રદ્ધા અને તર્ક વચ્ચેનો સંઘર્ષ. શું શ્રદ્ધા હંમેશા આંધળી હોવી જોઈએ? શું તર્ક પાસે બધા જ જવાબો છે?
એકો કોઈ સીધો જવાબ નથી આપતા, પણ એ જરૂર બતાવે છે કે જ્ઞાનને દબાવતી ભય પર આધારિત કટ્ટરતા કેટલી ખતરનાક બની શકે છે.
બીજો મુદ્દો છે સંજ્ઞાઓ અને અર્થઘટનનો. આખી દુનિયા સંકેતોથી ભરેલી છે, પણ શું એ સંકેતોનો કોઈ એક જ સાચો અર્થ હોય છે કે આપણે આપણી રીતે અર્થ તારવીએ છીએ?
વિલિયમ પોતે જ અંતે સ્વીકારે છે કે એણે પેલી પ્રલયની પેટર્ન ખોટી રીતે લાગુ પાડીને ગુનો ઉકેલ્યો. મતલબ કે સત્ય સુધી પહોંચવાનો રસ્તો પણ સીધો નથી હોતો.
જાણે અર્થની શોધ પોતે જ એક ભૂલભુલામણી છે, અને પછી જ્ઞાનની શક્તિ અને એનો ભય. પુસ્તકાલય જ્ઞાનનો ખજાનો છે, પણ કેદખાનું પણ બની જાય છે.
જ્ઞાન મુક્તિ અપાવે છે, પણ અમુક લોકોને ડરાવે પણ છે. જ્યોર્જનો ભય એ જ સવાલ ઊભો કરે છે, શું અમુક વિચારો ખરેખર સમાજ માટે ખતરનાક હોય છે? અને હોય તો એને દબાવવાનો અધિકાર કોને છે?
પુસ્તકાલયનો નાશ જાણે ઈકોનો જવાબ છે કે જ્ઞાનનો નાશ કરવો, એને દબાવવું, એનાથી મોટો કોઈ ગુનો નથી.
અને હાસ્યનો મુદ્દો એ પણ કેટલો રસપ્રદ છે. જ્યોર્જ હાસ્યથી એટલે ડરે છે કારણ કે હાસ્ય સત્તાને પડકારે છે, ગંભીરતાના મોહરા ઉતારી પાડે છે.
હા, હાસ્ય માનવીય છે, લોકશાહી જેવું છે. એ ભયને ઓછો કરે છે. ઈકો જાણે કહે છે કે વિચારવાની અને જીવવાની સ્વતંત્રતા માટે હસવું અને હસાવવું કેટલું જરૂરી છે.
નવલકથાની શૈલી પણ બહુ જટિલ અને આકર્ષક છે. વૃદ્ધ એડસોની યાદો દ્વારા કથા કહેવાય છે, એટલે એમાં એક પ્રકારનું વિષાદ, નોસ્ટોલ્જિયા છે.
અને પ્રતીકો, પુસ્તકાલય પોતે એક પ્રતીક છે. વિલિયમના ચશ્મા, જ્યોર્જનું અંધત્વ, બધું જ કંઈક કહે છે. ઈકો એક ગોથિક રહસ્ય, જાસૂસી કથા, ઐતિહાસિક નવલકથા, દાર્શનિક ચર્ચા, બધી શૈલીઓનું કેવું અદ્ભુત મિશ્રણ કર્યું છે.
અને ઠેર ઠેર બીજા પુસ્તકોના સંદર્ભો, બાઇબલ, એરિસ્ટોટલ, શર્લોક હોમ્સ. જાણે જ્ઞાન એક નિરંતર સંવાદ છે, એક પુસ્તક બીજા પુસ્તક સાથે વાત કરે છે.
અને પેલી છેલ્લી પંક્તિ જે એડસો કહે છે, સ્ટેટ રોસા પ્રિસ્ટીના નોમિને નોમિના નુડા તેનેમસ.
પ્રાચીન ગુલાબ હવે માત્ર નામમાં જ અસ્તિત્વ ધરાવે છે, આપણી પાસે માત્ર નગ્ન નામો જ છે. આખી નવલકથાનો સાર જાણે આમાં આવી જાય છે.
હા, વસ્તુઓ નાશ પામે છે, સમય વહી જાય છે, પ્રેમ ખોવાઈ જાય છે, પણ એની સ્મૃતિ, એનું નામ, એની વાર્તા રહી જાય છે. કદાચ સંપૂર્ણ સત્ય કે સંપૂર્ણ જ્ઞાન ક્યારેય હાથ નથી લાગતું. આપણી પાસે ફક્ત એના ટુકડાઓ, એના નામો જ બચે છે.
પુસ્તકાલયના નાશનું દુઃખ ખરેખર લાંબો સમય રહે છે. એ ખાલી કાગળ નથી બળ્યા, સદીઓનું ચિંતન બળી ગયું.
અને એડસોનો અફસોસ, પેલી કન્યા માટેનો, એ પણ સ્પર્શી જાય છે.
આ કથા આપણને યાદ અપાવે છે કે જ્ઞાનને સાચવવું અને એને મુક્તપણે વહેંચવું બંને કેટલું જરૂરી છે. ભય અને કટ્ટરતા હંમેશા જ્ઞાનના દુશ્મન રહ્યા છે.
અને શ્રદ્ધા, તર્ક અને સત્ય વચ્ચે સંતુલન શોધવાનો જે સંઘર્ષ છે, એ તો આજે પણ એટલો જ પ્રસ્તુત છે, નહીં?
બિલકુલ. કદાચ અંતિમ સત્ય કોઈ એક વિચારધારામાં નથી, પણ સતત સંવાદમાં, પ્રશ્નો પૂછવામાં જ રહેલું છે.
તો વિચારવા જેવો પ્રશ્ન એ રહે છે કે જો આજે એરિસ્ટોટલનું હાસ્ય પરનું પુસ્તક ખરેખર મળી આવે તો શું દુનિયા બદલાઈ જાય?
કે પછી આપણે હજી પણ એ જ ભય અને નિયંત્રણની જૂની રમતોમાં જ અટવાયેલા રહીએ? વિચારવા જેવું ખરું.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.